સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એ 17-18 ગાથાના ભાવાર્થમાંથી થોડીક વાત આપણે લઈએ. પ્રવચન રત્નાકરમાં 17-18 ગાથા એના ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં બે પેરેગ્રાફ આપ્યા છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 38 કોમ્પ્યુટરમાં પેજ નંબર 50 એમાં ગાથા 17-18ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં બે પેરેગ્રાફ જે આપ્યા છે એ આપણે જરા લઈએ. ભાવાર્થમાં ગુરુદેવ કહે છે કે સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. જો સાધ્ય એવી મોક્ષ દશાની પ્રાપ્તિ નિશ્ચય રત્નત્રયથી છે, વ્યવહાર રત્નત્રયથી નથી. એટલે મોક્ષ દશાની પ્રાપ્તિ છે એ નિશ્ચય રત્નત્રયથી છે. પ્રાપ્તિની વાત કરીએ તો સિદ્ધ થાય છે તો એ પ્રાપ્તિ થાય છે તો એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી છે એ દ્વારા જ છે. એટલે વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ તો વિકલ્પ છે, રાગ છે. અને એનો પુરુષાર્થ જે કરવાનો છે એ પુરુષાર્થ તો એક આકાર ચૈતન્ય સ્વરૂપ જે શુદ્ધ નયનો વિષય છે એમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવાનો છે. એટલે એકપણે જે ધ્યાવવાનો છે, એકપણે જેનું ચિંતન ધ્યાન મનન કરી અને પછી એમાં ઠરી જવાનું છે એ તો એકરૂપ જ છે. પણ જે પ્રાપ્તિ થાય છે એ ત્રણ નિર્મળ પર્યાય રૂપે, એટલે ત્રણ નિર્મળ એવા ભાવ રૂપે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે થાય છે. એ જ મોક્ષ માર્ગ છે અને એના દ્વારા જ એ જ પુરુષાર્થને આગળ વધારતા પૂર્ણતાએ પહોંચાય છે. પણ બીજી કોઈ એ સિવાયની કોઈ રીત નથી. એટલે વ્યવહાર રત્નથી પણ કંઈ પ્રાપ્તિ થાય કે વ્યવહારથી પ્રાપ્ત થાય કે શુભભાવથી કે ભક્તિભાવથી કે એમ નથી. શાસ્ત્રનું વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્ર એ વિકલ્પ છે. એનાથી સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેટલાક કહે છે કે અનેકાંત કરો એટલે કે મોક્ષની પ્રાપ્તિ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી થાય અને વ્યવહારથી પણ થાય. ગુરુદેવ કહે છે કે પરંતુ ભાઈ એ અનેકાંત નથી, એ તો ફૂદડીવાદ છે. નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય એને તો ગુરુદેવ ફૂદડીવાદ કહે છે, એવો અનેકાંત નથી. અનેકાંત શું છે તો કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય એ અનેકાંત છે. નિશ્ચયથી એટલે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાંત છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિ છે, બીજી રીતે નથી. કારણ કે પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું, આ જાણનારો જે પર્યાયમાં જણાય છે તે હું છું એમ બરાબર જાણે, એટલે યથાર્થ એનું જ્ઞાન કરે, પછી એની શ્રદ્ધા કરે. એટલે એવું જ્ઞાન કર્યા પછીથી તેની પ્રતીતિરૂપ શ્રદ્ધા થાય અને પ્રતીતિરૂપ શ્રદ્ધા થાય એના વિના એમાં આચરણ થઈ શકે નહીં. એટલે જાણ્યા વિના એ શ્રદ્ધાંત થાય નહીં અને શ્રદ્ધાંત થાય નહીં તો પછી આચરણ થાય નહીં. એટલે વિના જાણે શ્રદ્ધાંત કોનું કરે. આગળ કહે છે કે પછી સમસ્ત અન્ય ભાવોથી જગતના બધા જ પદાર્થો, એમના ભાવો અને એના લક્ષ્ય થતા પોતાના ભાવો, એ બધા જ ભાવોથી વિકલ્પ માત્રથી એને ભેદ કરીને પોતાનાથી એને જુદા પાડીને પોતે પોતાનામાં સ્થિર થાય એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો એ જ્ઞાન નથી કરતો, જાણતો જ નથી, સમ્યક જ્ઞાન જ નથી, તો પછી આત્માનું જ્ઞાન નહીં કરે તો પછી શ્રદ્ધાન પણ નહીં થઈ શકે અને સ્થિરતા પણ ક્યાંથી થશે. તેથી બીજી રીતે સિદ્ધિ નથી એમ નિશ્ચય છે. આ 17-18 ગાથાની બધી વાત એમાં આવી. હવે અહીંયા સમયસારમાં કહે છે કે આ જ અર્થનું, એટલે કે આ 17-18 ગાથામાં જે વાત આવી એવા જ અર્થનું અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશરૂપ કાવ્ય કહે છે. એટલે એ 20મો કળશ, 20મો કળશ અહીંયા છે એ આપણે લઈએ. કથમ અપિ સમુપાતત્રિત્વમ એકતાયા અપતિતમ ઇદમ આત્મજ્યોતિ ઉદગચ્છત અચ્છમ સતતમ અનુભવામઃ અનંત ચૈતન્ય ચિહ્નમ નખલુ નખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધિ. 20મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે, આચાર્ય કહે છે કે અનંત અવિનશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તો પણ જે એકપણાથી ચ્યુત થઈ નથી અને જે નિર્મળપણે ઉદય પામી રહી છે. જે 17-18 ગાથામાં વાત કરવામાં આવી એ જ ભાવનો આ શ્લોક કહેવામાં આવ્યો છે. પણ આ શ્લોક અતિ મહત્વનો છે, એને ગુરુદેવે બહુ વિસ્તાર કરીને સમજાવ્યો છે. અહીંયા એમ કહેવામાં આવ્યું કે અનંત ચૈતન્ય ચિહ્નમ, અનંત અનંત કહેતા જેનો ક્યારેય અંત ના આવે એટલે એ વિનાશ પામેની નાશ પામેની એ અવિનશ્વર કહેવાય. એટલે અનંત અવિનશ્વર, અનંત ચૈતન્ય ચિહ્ન કહ્યું છે ને એને માટે એમ કહ્યું કે અનંત અવિનશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી ઇદમ આત્મજ્યોતિ, આ આત્મજ્યોતિને. કઈ આત્મજ્યોતિ? પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને જે અનુભવમાં આવે છે એ ભગવાન આત્મા, એ આત્મજ્યોતિ જે ક્યારે નાશ પામતી નથી. અને એનું ચિહ્ન, એનું લક્ષણ શું છે? એનું ચિહ્ન કે લક્ષણ ચૈતન્યપણું છે. એ આત્મજ્યોતિનું લક્ષણ છે, એ એનું ચિહ્ન છે. ચૈતન્ય દ્વારા એ પ્રકાશિત થાય છે, ચૈતન્ય દ્વારા એ પ્રસિદ્ધિ પામે છે, ચૈતન્ય દ્વારા એ અનુભવમાં આવે છે. એટલે ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ આત્મજ્યોતિ. અને એ કેવી? અવિનશ્વર, ક્યારેય એ નાશ પામતી નથી, અનંત અનાદિથી છે, અનંતકાળ સુધી એ આત્મજ્યોતિ રહેવાની છે અને જેનું ચિહ્ન ચૈતન્ય છે. કેવું ચૈતન્ય છે? તો કે જ્ઞાનરૂપ ચૈતન્યપણું છે. એ સદાય એ દર્શન અને જ્ઞાન કરવાવાળી એ આત્મજ્યોતિ, એ ચૈતન્ય સ્વરૂપ છે, એ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાવાળી છે. એવી આત્મજ્યોતિને સતતમ અનુભવામ એટલે અમે નિરંતર, હંમેશા અને સતત, સતત એટલે એક સરખું, એમાં વિક્ષેપ પડ્યા વગર નિરંતર અનુભવીએ છીએ. આચાર્ય ભગવાન એમ કહે છે કે એવી આત્મજ્યોતિને અમે સતતમ અનુભવામ, એટલે અમે નિરંતર, હંમેશા એક સરખી અનુભવીએ છીએ, સતત, એમાં કોઈ વિક્ષેપ પડતો નથી. આચાર્ય ભગવાન એમ કહે છે કે અમે એવા આત્માને અનુભવી રહ્યા છીએ જેનું લક્ષણ ચૈતન્ય છે, જે અવિનાશી છે, એવી એ આત્મજ્યોતિને અમે સતત અનુભવી રહ્યા છીએ. કારણ કે યસ્માત, એટલે કારણ કે અન્યથા સાધ્ય સિદ્ધિ ન ખલુ, કારણ કે તેના અનુભવ વિના, એટલે એ આત્મજ્યોતિના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી, બીજી કોઈ રીતે આ આત્માની સિદ્ધિ છે જ નહીં. અને એ આત્મા કેવો? સાધ્ય આત્મા. સાધ્ય એટલે જે પોતાને પ્રાપ્ત થઈ શકે છે એવું, જેની સિદ્ધિ થઈ શકે છે તેવો સાધ્ય. ધ્યેય શું છે? ધ્યેય શુદ્ધ નયથી જે આત્માનું સ્વરૂપ છે તે એનું ધ્યેય છે. અને સાધ્ય શું છે? તો કે એને શુદ્ધ સ્વરૂપે, એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને કર્મરહિત દશામાં એને પ્રાપ્ત કરવો, એ એની સિદ્ધિ છે, એ એનું સાધ્ય છે. અને એવું સાધ્ય સિદ્ધ કરવું છે, એવા સાધ્યને સિદ્ધ કરવું છે. ધ્યેય તો ત્રિકાળ જ્ઞાયક ભાવ ભગવાન આત્મા છે. અને સાધ્ય શું છે? તો કે એની મુક્ત દશા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને પછી ત્યાર પછીથી પૂર્ણપણે કર્મરહિત અવસ્થા પ્રાપ્ત થાય, એ એનું સાધ્ય છે. એવી દશા એને પ્રગટ કરવી છે, એ એનું સાધ્ય છે. અને એવા સાધ્યની સિદ્ધિ થઈ શકે છે, એટલે કે એવી મોક્ષરૂપ દશા જીવ પ્રાપ્ત કરી શકે છે. એટલે અહીંયા એમ કહ્યું કે સાધ્ય આત્માની સિદ્ધિ, જે સાધ્ય છે એની સિદ્ધિ કરી શકાય એમ છે, એટલે એ પર્યાયની અહીંયા પ્રાપ્તિ કરવાની છે. આત્મા જે ત્રિકા રહેવા વાળો છે, એ તો ધ્રુવ છે, એ તો ધ્યેય છે. નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એને ધ્યાવતા જે પ્રાપ્ત કરવું છે, એ તો એની નિર્મળ દશા, કર્મરહિત દશા, પૂર્ણ દશા, સિદ્ધ દશા, એ એનું સાધ્ય છે, એ પર્યાય છે. અને એવી સિદ્ધિ અનંત જીવોએ પહેલા કરી છે, અનંત સિદ્ધો થયા છે, એટલે એ આત્માનું સાધ્ય છે, એની સિદ્ધિ થઈ શકે એવું છે. અને એવી સિદ્ધિ માટેનો બીજો કોઈ માર્ગ નથી, માત્ર એક જ માર્ગ છે, એક જ માર્ગ છે. એટલે અમે એવી આત્મજ્યોતિને સતત અનુભવીએ છીએ, નિરંતર અનુભવીએ છીએ, એમાં જ અમે રમણતા કરીએ છીએ, એમાં જ અમે સ્થિરતા કરીએ છીએ, એમ આચાર્ય ભગવાનનું કહેવું છે. આચાર્ય ભગવાન શું કહે છે? કે અનંત જે નાશ નથી પામતો એવું, અને જેનું ચૈતન્ય ચિહ્ન છે એવું, એ આત્માનું સ્વરૂપ, એ આત્મજ્યોતિ, એને અમે નિરંતર અનુભવીએ છીએ. એવા અમારા સ્વરૂપને અમે હંમેશા સતત અનુભવીએ છીએ, કેમ કે તેના અનુભવ વિના બીજી કોઈ રીતે કર્મરહિત, મલિનતારહિત, શુદ્ધ આત્માની દશાની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે એવા સાધ્ય આત્માની સિદ્ધિ એના અનુભવ વિના છે નહીં, તેથી અમે એને સતત અનુભવીએ છીએ. કેવી છે આત્મજ્યોતિ? કથમ અપિ સમુપાતિત્વમ અપિ એકતાયાઃ અપતિતમ, એટલે જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તો પણ જે એકપણાથી ચ્યુત થઈ નથી, અને જે અચ્છમ ઉદગચ્છત, એટલે કે જે નિર્મળપણે ઉદય પામી રહી છે, એ આત્મજ્યોતિ માટે એમ કહ્યું કે જે નિર્મળપણે ઉદય પામી રહી છે, એમાં કોઈ મલિનતા નથી, એમ જ એ ઉદયરૂપ થઈ રહી છે, અને એણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે. શું ત્રણપણું છે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણ ભાવ રૂપે એ ત્રણ પણ એને અંગીકાર કર્યું છે, તો પણ એ આત્મજ્યોતિ એ પોતે એકપણાથી ચ્યુત થઈ નથી, એટલે એ એક રૂપે જ રહી છે. એટલે ભગવાન આત્મા એ કોઈ ખંડ ખંડ થયો નથી, આત્મા એકપણે જ રહ્યો છે, એના એકપણાથી એ ચ્યુત થયો નથી. એવી એ આત્મજ્યોતિ ભલે પર્યાયમાં જ્યારે એની પ્રાપ્તિ થાય છે ત્યારે એને ત્રણપણું છે, છતાં પણ એ ભગવાન આત્મા એ એકપણાથી જ્યુત થયો નથી અને એ હંમેશા એ નિર્મળપણે જ ઉદયમાં આવ્યો છે. એટલે જે આત્મજ્યોતિ હંમેશા નિર્મળપણે ઉદય પામી રહી છે. ભગવાન આત્મા હંમેશા શુદ્ધ નિર્મળ જ છે, સિદ્ધ સમાન જ છે, એને મલિનતા નથી કે એને ખંડ ખંડપણું પણ નથી. એ એક રૂપ જ છે, એ અનંત ગુણોનો પિંડ કહીએ ત્યારે પણ એ એક રૂપ જ છે, એને અનંત પર્યાય છે એમ કહીએ ત્યારે પણ એ એક રૂપ જ છે, એને ક્યાંય બેપણું નથી. એ એક રૂપે ભગવાન આત્મા અને એને કોઈ રીતે મલિનતા નથી, એટલે એવો એ શુદ્ધ આત્મા છે અને એવો જ એ પ્રકાશિત થઈ રહ્યો છે, એવો જ પ્રસિદ્ધ થઈ રહ્યો છે, એ અતિન્દ્રિયપણે એ એવો જ જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. એના જ્ઞાનની પર્યાય એને એવો શુદ્ધ નિર્મળ અનુભવે છે. એ અનુભવમાં એને અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે એવી આત્મજ્યોતિની પ્રાપ્તિ અમને થઈ છે, એનો અનુભવ અમને છે અને એનો અનુભવ અમે સતત કરી રહ્યા છીએ, કેમ કે એ જ એકમાત્ર પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ જીન શાસન છે. આમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 20મા કળશમાં કહ્યું. ભાવાર્થમાં આગળ વધારે સ્પષ્ટતા કરતા પંડિતજી કહે છે કે આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે, પર્યાય દ્રષ્ટિથી જોતા ત્રણપણું પ્રાપ્ત છે, તો પણ શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ. પર્યાય દ્રષ્ટિથી ભલે ત્રણપણું હોય પણ એ તો પર્યાય રૂપે છે, પર્યાયનું લક્ષ્ય નહીં કરતા પર્યાયને ગૌણ કરીએ અને દ્રવ્ય દ્રષ્ટિને પ્રદાન કરીએ તો એમાં ક્યાંય ત્રણપણું દેખાતું નથી, માત્ર એકપણું જ દર્શનમાં આવે છે, એકપણું જ જ્ઞાનમાં આવે છે, એવો એ ભગવાન આત્મા છે. એટલે આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે, એટલે પર્યાર્થિક નયથી જો એને જોવામાં આવે, પર્યાયની મુખ્યતાથી જોવામાં આવે, તો એ ત્રણ પર્યાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણ પર્યાય છે. અને નિશ્ચયથી એવા ભાવરૂપે જ્યારે એ પરિણમે છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના ભાવરૂપે એ પરિણમે છે, તો એ એનો પુરુષાર્થ છે અને એ એની ઉપલબ્ધિ છે, એ એનો પુરુષાર્થ છે અને એ જ એની ઉપલબ્ધિ છે કે એને એવી ત્રણ નિર્મળ શુદ્ધ પર્યાય પ્રાપ્ત થઈ એનું પરિણમન એ રીતે થયું. પણ પુરુષાર્થની જગ્યા કઈ છે, પુરુષાર્થ ક્યાં કરવાનો છે, ધ્યેય ક્યાં છે, તો કે ભગવાન આત્મા છે, એનું લક્ષ્ય કરી, એની દ્રષ્ટિ કરી અને ત્યાં એકત્વ કરી, એકરૂપતા કરી અને સ્થિરતા કરવામાં આવે નિર્વિકલ્પ દશામાં, ત્યારે આવી પર્યાયો પ્રગટ થાય છે. અને એ પર્યાયો પ્રગટ થઈ એનો અર્થ એ કે એ મોક્ષ માર્ગમાં છે, એ મુક્તિના માર્ગે છે, એને એની ઉપલબ્ધિ થઈ છે. એટલે એ ત્રણપણું પર્યાયને મુખ્ય કરીને જોવામાં આવે તો એવું ભલે ત્રણપણું દેખાય, છતાં પણ એ પર્યાયમાં આખો ભગવાન આત્મા આવી જતો નથી, ભગવાન આત્માનું એ પર્યાયમાં જ્ઞાન થાય છે, અનુભવ થાય છે, પણ આત્મા આખો કંઈ એ પર્યાયમાં આવી જતો નથી. આખા આત્માનું જ્ઞાન થાય છે પણ પર્યાયમાં એ આવતો નથી. એ પર્યાયથી એ ધ્રુવ જુદો જ રહે છે, એટલે એનું એ એકપણું ગુમાવતો નથી. એ એક રૂપે જ રહે છે અને કાયમ એમ જ રહે છે. એવી અનંત શુદ્ધ પર્યાયો થાય તે છતાં પણ એમાંથી કંઈ ઓછપ આવતી નથી. એવો ને એવો એકરૂપ અખંડ ભગવાન આત્મા એમ જ એને અનુભવમાં આવે છે. એટલે અનુભવમાં જે આવે છે એ ભગવાન આત્મા છે, અને અનુભવનારી એ પર્યાય એ એના જ્ઞાનની પર્યાય છે, અને એ પર્યાય ત્રણ રૂપે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે એને ત્રણ પણું છે. એટલે પર્યાય દ્રષ્ટિથી જ્યારે સમજાવવું છે કે તારે શું પ્રાપ્ત કરવાનું છે, ત્યારે એમ કહેવામાં આવે કે તું એવી શુદ્ધ નિર્મળ પર્યાયને પ્રગટ કર, તો તને એ પ્રાપ્ત થયું કહેવાય, તો તને એ પ્રાપ્ત થયું કહેવાય. એટલે એમ સમજાવવું હોય ત્યારે પર્યાયને મુખ્ય કરીને કહીએ ત્યારે એમ કહેવાય કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી છે તે રત્નત્રય છે, તે મોક્ષનો માર્ગ છે, ત્યારે એમ કહેવામાં આવે. પણ જ્યારે પુરુષાર્થની દિશા દર્શાવવી હોય, પુરુષાર્થની દિશા દર્શાવવી હોય, એ બતાવવું હોય, ત્યારે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા જે એક રૂપ છે એની દ્રષ્ટિ કરાવવામાં આવે કે આ ભગવાન આત્મા જે ક્યારેય બદલાતો નથી, જે ધ્રુવ છે, એનું લક્ષ્ય કર, ત્યાં તારા ઉપયોગને લઈ જા અને ત્યાં એને તું ધ્યાવ. અન્ય ભાવોથી રહિત માત્ર શુદ્ધ ભાવ રૂપ શ્રીકાળ જે એક નાયક છે, જે અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેવાનો છે, જેમાં કોઈ ફેરફાર નથી થતો, એવો એ ભગવાન આત્મા, એ આત્મજ્યોતિ, એ ચૈતન્ય રૂપે પ્રકાશમાન છે, એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે, એની સન્મુખતા કર, ત્યાં તું સ્થિરતા કર. એટલે એ પુરુષાર્થની દિશા બતાવી, પુરુષાર્થ કઈ રીતે કરવો એ દર્શાવ્યું, અને પુરુષાર્થ સાચો થયો છે એવું ખ્યાલમાં કઈ રીતે આવે કે અલૌકિક એવો આનંદ એને અનુભવાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ થાય ત્યારે એમ કહેવાય કે એની પુરુષાર્થની દિશા સાચી હતી અને એણે એ સિદ્ધિ કરી, એણે એની પ્રાપ્તિ કરી. એટલે બંને વસ્તુ સાથે જ છે. એમાં એક પર્યાય દ્રષ્ટિથી વાત કરી છે, બીજી દ્રવ્ય દ્રષ્ટિથી વાત કરી છે, એટલે એમાં કોઈ ગૂંચવાળો નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે, એકદમ ચોખ્ખું કહ્યું છે કે કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે. એટલે જ્યારે ઉપલબ્ધિ કરવી છે, સિદ્ધિ કરવી છે, તો સિદ્ધિ થઈ રહી છે કે નહીં, પોતે સાચા માર્ગે છે કે નહીં, એ જો એને ચકાસવું હોય તો એને પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું છે કે નહીં એના દ્વારા એને ખ્યાલ આવે. અને પછી જો એ એમાં ને એમાં સ્થિરતા કરે છે તો સમ્યક ચારિત્ર છે, નિશ્ચયથી એ જ સમ્યક ચારિત્ર છે. એટલે એવું પરિણમન થાય છે, એવી પર્યાય પ્રગટ થાય છે, તો સમજવું કે એ સાચા માર્ગે છે, એને એક એની ઉપલબ્ધિ થઈ છે, એની એને પ્રાપ્તિ થઈ છે. અને એ જ પુરુષાર્થ આગળ વધતા વધતા છેક એને એની પૂર્ણ શુદ્ધ દશા સુધી લઈ જાય છે, એટલે પર્યાયમાં એને મુક્ત દશા પ્રાપ્ત થાય છે, મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. પણ પુરુષાર્થ ક્યાં કરવો, પુરુષાર્થ કઈ રીતે કરવો, પુરુષાર્થ કરવો છે તો એ વિષય શું છે, તો એનું ધ્યેય એ ત્રણેય કાળ એક સરખું રહેવાવાળું નાયક, નાયક, નાયક માત્ર, જે હંમેશા ચૈતન્યપણે બીજા બધા દ્રવ્યોથી જુદો પડે છે અને એનું ચૈતન્યપણું કોઈ સમય માટે પણ એ સ્થગિત થતું નથી. એટલે એવું એવું ચૈતન્યપણું હંમેશા દરેક સમયે એવું પ્રગટ થાય છે, એવું પ્રસિદ્ધ થાય છે, એ દ્વારા અતિન્દ્રિયપણે એ જ્ઞાનમાં જણાય છે, એવો એક સરખો રહેતો અખંડ, જેમાં કોઈ ખંડપણું નથી, જેમાં કોઈ ભેદ નથી, એક રૂપ અનંત ગુણોનો પિંડ હોવા છતાં જે એક રૂપ છે, એવા ભગવાન આત્માનું નિર્વિકલ્પ દશામાં ધ્યાન કરવું એ પુરુષાર્થની દિશા છે, એ પુરુષાર્થનો વિષય છે. એમ કરતા જે પ્રગટ થાય છે એ ત્રણપણું છે, એ પર્યાય દ્રષ્ટિથી એ ત્રણપણું છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તો પણ શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્ય સ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ, એનો જ અમે અનુભવ કરીએ છીએ, નિરંતર અનુભવ કરીએ છીએ. એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા, તેની સન્મુખતા કરીને અમે ત્યાં જ સ્થિરતા કરીને એનો અનુભવ કરીએ છીએ. આચાર્ય ભગવાન જેમ કરે છે એવું ભાવલિંગી મુનિ બધા જ કરે છે. જેમણે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, ચારિત્ર લીધું છે અને જેમણે સાતમું ગુણસ્થાન પ્રગટ કર્યું છે એવા સાતમા ગુણસ્થાને રહેલા મુનિઓની આ જ દશા હોય છે. અને પછી તો એ સ્વનું સંવેદન એટલું બધું પ્રચુર થાય છે કે થોડીક સેકન્ડ માટે એ બહાર આવે છે અને પાછા પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, એવું પ્રચુર સ્વસંવેદન એ પ્રગટ કરે છે. અને પછી એ પ્રચંડ પુરુષાર્થથી એમાં એ સ્થિરતા કરે છે ત્યારે એ શ્રેણી ચડે છે અને પછી એમાં પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે, આઠમું નવમું દસમું ગુણસ્થાન આવે છે અને પછી જો એક ક્ષપક શ્રેણી ચડે છે તો દસમેથી બારમા ગુણસ્થાને આવે છે. ત્યાં બધા કષાયોનો નાશ થાય છે, કોઈ કષાય હવે રહેતા નથી અને એમ કરતા પછી ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને તેરમું ગુણસ્થાન પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન એવી દશા પ્રગટ થાય છે. એ અદ્ભુત દશા છે. અને એ તેરમા ગુણસ્થાને જ્યારે જીવ આવે છે તો એને કેવળી કહેવાય છે, એને કેવળ જ્ઞાન કેવળ દર્શન છે, પોતે પોતાના સ્વરૂપમાં અલૌકિક આનંદમાં અવ્યાબાદ આનંદમાં એ કેટલોક કાળ વિતાવે છે, જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ દશામાં એ રહે છે. એ ભાવ મોક્ષની દશા છે, એમાં અને સિદ્ધમાં કોઈ ખાસ ફેર નથી. કેમ કે હવે જે ચાર અઘાતી કર્મ બાકી રહ્યા છે એ તો એની મેળે જ ખરી જાય છે, એને માટે હવે વિશેષ કોઈ પુરુષાર્થની જરૂર નથી. અને જે ઉપલબ્ધિ કરવી હતી એ તો ઉપલબ્ધિ થઈ ગઈ, જે પ્રાપ્ત કરવું હતું એ તો પ્રાપ્ત થઈ ગયું. એટલે કેવળ જ્ઞાન જેને થયું છે એવા પ્રભુ તો પોતે અનંત આનંદમાં અવ્યાવાદ સુખમાં એ બિરાજી રહ્યા છે. અને પછી જ્યારે આયુષ્ય પૂરું થવાનો કાળ આવે છે ત્યારે છેલ્લો થોડો કાળ, કેટલો કાળ કે અ ઈ ઉ એ અશ્વસ્વરો બોલતા જેટલો સમય લાગે છે એટલો સમય માત્ર માટે ચૌદમું ગુણસ્થાન હોય છે. અને ચૌદમા ગુણસ્થાન પછીથી એ આત્મા એ શરીર છોડી અને એક જ સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, એટલે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ, કર્મરહિત દશાની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે આ જેને પ્રગટ કરવું છે એ એવા જ પુરુષાર્થમાં હોય છે, એટલે કે આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ, એટલે અમે એમાં સ્થિરતા કરીએ છીએ. અને એમ કરવાથી જ, એ જ એકમાત્ર માર્ગ છે, એમ કરવાથી જ એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થશે, બીજો કોઈ માર્ગ નથી. બીજા એવા કોઈ પ્રકારના શુભ ભાવો એ કોઈ માર્ગ નથી, કોઈ વ્યવહારનો બીજો કોઈ માર્ગ નથી, માત્ર આ એક જ માર્ગ છે, સ્વરૂપમાં સ્થિરતા કરવાનો, એ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે અમે એનો નિરંતર અનુભવ કરીએ છીએ. અને અહીંયા એમ કહેવાની પાછળનો બીજો આશય છે એ પંડિતજીએ જણાવ્યો છે, એમાં કહે છે પંડિતજી કે આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે તે જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. સમ્યક દ્રષ્ટિ પુરુષને એમાં એક ઉપદેશ આપ્યો કે અમે જેવો અનુભવ કરીએ છીએ એવો અનુભવ, સતત આત્મજ્યોતિનો અનુભવ તમે પણ કરો, એવો એને એમાં ઉપદેશ આપ્યો. સમ્યક દ્રષ્ટિ, જેને સમ્યક દર્શન થયું છે, એક વખત આત્માનો અનુભવ કર્યો છે એને હવે ચારિત્રનો પુરુષાર્થ ઉપાડવા માટેનો એમાં ઉપદેશ પણ આપી દીધો કે તમે પણ હવે એવો સતત આત્મજ્યોતિનો નિરંતર અનુભવ કરો, એવો એમાં પંડિતજીએ આશય દર્શાવ્યો છે. તો આ પ્રમાણે આ 20મો શ્લોક છે, એનો ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, એની કેટલીક વાતો આપણે પછીથી લઈએ. એ પછી અહીંયા ટીકા એક મૂકવામાં આવી છે, એ ટીકા આપણે લઈએ 20મા શ્લોક પછીથી. ટીકામાં અહીંયા કહે છે કે હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? અહીંયા તર્ક કર્યો છે, પ્રશ્ન કર્યો છે તર્ક કરીને, અને એ વધારે સ્પષ્ટતા કરવા માટે એ કરવામાં આવ્યો છે. વધારે સ્પષ્ટતા કરવી છે એટલા માટે એવો તર્ક કરવામાં આવ્યો. શું તર્ક કર્યો? કે આત્માને તમે જ્ઞાન સ્વરૂપ કહો છો ને, એટલે આત્માને જ્ઞાન સાથે તો તાદાત્મ્યપણું છે ને, જ્ઞાન એટલે આત્મા ને આત્મા એટલે જ્ઞાન એમ તો તમે કહો જ છો, એટલે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? એનું સમાધાન આપ્યું છે કે તે એમ નથી, જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. તાદાત્મ્ય સ્વરૂપ જ્ઞાન સાથે છે એ તો એના સ્વરૂપની અપેક્ષાએ વાત કરી, આત્માનું સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે તાદાત્મ્યપણું જે સ્વરૂપ એના સ્વરૂપની અપેક્ષાએ જે કહેવામાં આવ્યું એ તો છે જ, પણ અહીંયા કહેવું એમ છે કે એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. સેવતો નથી એટલે શું? તો અહીંયા એની સ્પષ્ટતા કરી છે, કારણ કે સ્વયં બુદ્ધત્વ પોતે પોતાની મેળે જાણવું, તે સ્વયં બુદ્ધત્વ, બુદ્ધત્વ છે, બદ્ધ નથી અહીંયા, અહીંયા બુદ્ધ નથી, અહીંયા બુદ્ધત્વ છે અને સ્વયં બુદ્ધત્વ શબ્દ છે, એટલે બદ્ધની વાત નથી, બંધાવવાવાળી વાત અહીંયા નથી. આખો શબ્દ બરાબર ધ્યાનમાં રાખવા જોઈએ, સ્વયં બુદ્ધત્વ એટલે પોતે સ્વયં જાતે જ જે જાણે, એ પોતાની મેળે પોતે જાણે એને સ્વયં બુદ્ધત્વ કહેવાય. તો અહીંયા એનું કારણ સમજાવતા કહે છે, કારણ કે સ્વયં બુદ્ધત્વ અથવા બોધિત બુદ્ધત્વ, બોધિત બુદ્ધત્વ એટલે બીજા દ્વારા એને દર્શાવવામાં આવે, સમજાવવામાં આવે, જ્ઞાન કરાવવામાં આવે, જણાવવામાં આવે, ત્યારે એને જાણવું થાય, એટલે બીજાના જણાવવાથી જાણવું તે બોધિત બુદ્ધત્વ, એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. શું અહીંયા કારણ સમજાવે છે? કે જ્ઞાનની જે ઉત્પત્તિ જે છે એ કાં તો પોતે પોતાની મેળે જાણે એટલે સ્વયં બુદ્ધત્વ દ્વારા, અથવા તો બોધિત બુદ્ધત્વ એટલે બીજાના જણાવવાથી એની જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે એટલે સ્વયં બુદ્ધત્વ, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે. બીજું પણ ઉદાહરણ આપ્યું છે, જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે, કોઈ એને જગાડે ત્યારે જાગે અથવા પોતે જાતે જ જાગે, એવી રીતે સ્વયં પોતે જ્ઞાન કરે, અને સ્વયં પોતે જ્ઞાન કરે એને માટે અહીંયા એક વાત એવી આપી કે એ કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે. કાળલબ્ધિ આવે ત્યારે જાણી લે એટલે શું, એનો કાળ આવે તો થાય એમ કહેવાનો આશય નથી, એ તો કાળ તો નિમિત્ત તરીકે બતાવ્યું છે, કાળ પાકશે ત્યારે અમને જ્ઞાન થશે, એવું તો મૂંડ મૂર્ખાવ લોકો બોલે. જેને જ્ઞાન થાય ત્યારે જે કાળ હોય એને કાળલબ્ધિ પાકી કહેવામાં આવે. કાળલબ્ધિ પાકી ક્યારે કહેવાય? કે એના પુરુષાર્થથી જ્યારે એ જ્ઞાન પ્રગટ કરે ત્યારે એની કાળલબ્ધિ પાકી એમ કહેવામાં આવે. એમ નથી કે કાળ એનું કંઈ પકવી આપે, કાળ એને કંઈક જ્ઞાન કરાવી દે એમ નથી, કાળાનું એનું કંઈ કરતા નથી, કાળાનું પરિણામ એનું પોતાનું છે. કાળ દ્રવ્ય છે, એક છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે, અને એ દ્રવ્ય આ જીવ દ્રવ્યનું કંઈ કાર્ય કરે એમ છે જ નહીં. કાળ દ્રવ્ય છે, કાળાનું છે, એનું પરિણામન થાય છે, અને એ પરિણામન આપણે માપીએ છીએ, માપ માટે લઈએ છીએ, તો એ સમય છે. તો આ બાજુ જે કાળાનું પરિણામન છે અને આ બાજુ આત્માની પર્યાય થઈ રહી છે, જીવ દ્રવ્યની પર્યાય થઈ રહી છે, એ બંનેને એક જાતનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ એમ નથી કે કાળાનું કંઈક કરે અને કાળ દ્રવ્ય કંઈક કરે ત્યારે આને કંઈક જ્ઞાન થાય, એમ નથી. જ્ઞાન તો એને પોતાને કારણે જ થાય છે. એટલે કે કાળલબ્ધિ પાકી તો એમ કહેવામાં આવે કે જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે જે કાળ હતો એ એની કાળલબ્ધિ, એ એનો સ્વકાળ. ગુરુદેવ એને સ્વકાળ છે, એને સ્વકાળ કહે છે. ગુરુદેવે સ્વક્ષેત્ર વિશે પણ એમ જ કહે છે કે જે ક્ષેત્રે એને જ્યારે જે જ્ઞાન થાય છે તો એ એનું સ્વક્ષેત્ર. એ રીતે આ સ્વકાળ અથવા તો કાળલબ્ધિ પણ અહીંયા સમજાવવા માટે કહેવામાં આવ્યું છે, એટલે નિમિત્તને દર્શાવીને કહેવામાં આવ્યું છે. કાળ તો નિમિત્ત છે. તો કહે છે કે કાં તો એની કાળલબ્ધિ આવે ત્યારે પોતે જાણી લે, એટલે એ પોતે સ્વયં જાણે, બીજા દ્વારા નથી જાણતો, એને સ્વયં બુદ્ધત્વ અને પરના ઉપદેશ દ્વારા જાણે. જેમ પેલો કોઈ જગાડવા આવે ને જાગે એવી રીતે એ પોતે એવી રીતે જાણે છે. તો એમને બોધિત બુદ્ધત્વ, એટલે આ બે રીતે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આ બે રીતે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની જ છે, કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે? તેનો ઉત્તર એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. પહેલા શું વાત કરી કે ભાઈ એને આત્માને જ્ઞાન સાથે તાદાત્મ્યપણું છે, અને પછી છતાં પણ તમે એને એમ કોમ કહો છો કે એને જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ, જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ તમે આપો છો? તો એના સમાધાન રૂપે એમ કહ્યું કે ભાઈ જ્ઞાન ગુણ એનો છે, અને એને જ્ઞાન સાથે એને તાદાત્મ્યપણું એ તો સ્વરૂપમાં છે એ અપેક્ષાએ કહેવામાં આવ્યું, પણ એને પ્રગટ અપેક્ષાએ એને પર્યાયમાં ક્યાં છે? એટલે પર્યાયમાં નથી, એટલે જે પર્યાયમાં પ્રગટ કરવું છે એવા જ્ઞાનની ઉત્પત્તિની વાત કરતા કહ્યું કે એવું પ્રગટ ત્યારે થાય કે કાં તો સ્વયં પોતે પુરુષાર્થ કરે, પોતે જાણે, જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે થાય, અથવા તો એને બીજાના ઉપદેશ દ્વારા એ પ્રાપ્ત થાય છે. એમ કરી અને એ કહેવામાં આવ્યું. બીજાનો ઉપદેશ એ પણ નિમિત્ત છે, મૂળ કારણ ઉપાદાન કારણ એનું એક જ્ઞાન ગુણ છે એ જ છે. એટલે એવું એને પર્યાયમાં પ્રગટ થવું, એ પર્યાયમાં પ્રગટ થાય એટલા માટે એને એવી જ્ઞાનની ઉપાસનાની શિક્ષા આપવામાં આવે છે. આ પહેલા પ્રશ્નનું અહીંયા સમાધાન આ રીતે કર્યું. એટલે ફરી બીજો પ્રશ્ન પૂછ્યો કે અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની જ છે, કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે? તો એના ઉત્તર તરીકે એમ કહ્યું કે હા એમ જ છે, એ અજ્ઞાની જ છે. જ્યાં સુધી એ પર્યાયમાં પોતે પોતાના આત્માનું જ્ઞાન કરતો નથી ત્યાં સુધી એ અજ્ઞાની જ છે, અપ્રતિબુદ્ધપણું જ છે. એનું જ્ઞાન એને છે જ નહીં, આત્માને એ જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની જ છે. બહારના ગમે તેટલા જ્ઞાન કરે તે છતાં એ અજ્ઞાની જ છે. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં. જૈન દર્શનની અંદર જ્યાં જ્યાં અજ્ઞાન કહેવામાં આવ્યું હોય ત્યાં એનો અર્થ એમ નથી થતો કે જ્ઞાન નહીં એમ નહીં. જ્ઞાનાવરણીયને કારણે પછી જ્ઞાનનો ઘાળ ઓછો છે એટલે બિલકુલ જ્ઞાન નથી એવો અર્થ નથી થતો. અજ્ઞાનનો અર્થ એવો થાય કે એનું જ્ઞાન કરવાનો સ્વભાવ જે છે એ તો એવો ને એવો જ છે, અંદરમાં એવો ને એવો જ પડે છે, પણ એનો અત્યારે વર્તમાનમાં ઉઘાડ નથી, એટલે એ ઉઘાડ જેટલા પ્રમાણમાં હોય છે એ પ્રમાણે એને કહેવાય. એટલે જ્યારે એ એકિન્દ્રિયમાં છે કે નિગોદમાં છે તો એને અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ હોય, અને જેમ એની પર્યાય મનુષ્યની કે દેવની કે જે રીતે હોય એ પ્રમાણે પછી એને જ્ઞાનનો ઉઘાડ વિશેષ છે. એટલે એને જ્ઞાન ગુણ જે છે એમાં કોઈ વાંધો છે એમ નથી, એ તો એમ જ છે, સ્વરૂપમાં તો એ જ્ઞાન રૂપે જ છે, જ્ઞાન સ્વરૂપ જ ભગવાન આત્મા છે, પણ અહીંયા પર્યાયમાં એને જ્ઞાન નથી, અને પર્યાયમાં જ્ઞાન એ પરના જ્ઞાન દ્વારા એ જ્ઞાન થતું નથી, ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન થતું નથી, એ જ્ઞાન અતિન્દ્રિયપણે થાય છે, કેમ કે આત્માનું જ્ઞાન છે તે જ જ્ઞાન છે, અને એવું આત્માનું જ્ઞાન એને પ્રગટ થાય એટલે સમ્યક જ્ઞાન થાય તો જ એ જ્ઞાની કહેવાય, એ નથી તો એ અજ્ઞાની જ છે, એમ અહીંયા બીજા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. અને પછીથી પાછો પણ એ પ્રશ્ન પૂછે છે અને એના ઉત્તર રૂપે પછી 19મી ગાથા કહેવામાં આવશે, કે એમાં પછી પ્રશ્ન એમ પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી, ક્યાં સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો, અને તેના ઉત્તર રૂપે પછી 19મી ગાથા કહેશે. હવે એ 19મી ગાથામાં જતા પહેલા જે આપણે આ ટીકા વાંચી છે અને ટીકા સમજ્યા છે એ સંબંધી, અને જે 20મો કળશ આપણે કર્યો એમાં એના સંબંધી થોડી વધારે સ્પષ્ટતા કરવા માટે આપણે પ્રવચન રત્નાકરમાંથી ગુરુદેવે જે વાત કહી છે એને સમજીએ. તો પ્રવચન રત્નાકર ભાગ બીજો, પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાના નંબર 38, કોમ્પ્યુટરમાં પેજ નંબર 50, એ જ પાનું જે 17-18 ગાથાના ભાવાર્થનું આપણે વાંચ્યું હતું તે જ પાના ઉપર કળશ 20 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, ત્યાંથી શરૂ કરીને આપણે વાંચીએ. અહીંયા કે ગુરુદેવ કહે છે કે જેમ મંદિર કરીને ઉપર કળશ ચડાવે તેમ શ્રી અમૃતચંદ્રાચાર્ય ટીકા ઉપર પાછો કળશ ચડાવ્યો. એટલે 17મી અને 18મી જે ગાથા એની ટીકા લખી અને એના ઉપર પછી એમને આ કળશ લખ્યો, આ કળશ લખ્યો છે. આચાર્ય કહે છે કે અનંત અવિનશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે અર્થાંત જાણવું જાણવું જાણવું, એ જેનું લક્ષણ એ અંધાણ છે એવી આ આત્મજ્યોતિને અમે સતત નિરંતર અનુભવીએ છીએ. એટલે આ જ્ઞાન 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 કરવાનો જ જેનો સ્વભાવ છે એ એનું લક્ષણ છે, એવા લક્ષણ દ્વારા એ જણાય છે એવી આત્મજ્યોતિને અમે સતત નિરંતર અનુભવીએ છીએ. સમયનો આતરો પડ્યા વિના નિરંતર અમે આનંદનો નાથ જે ભગવાન નાયક આત્મા તેને અનુભવીએ છીએ. આત્મજ્યોતિ એટલે ભગવાન આત્મા જે જ્ઞાયક છે એ સતત જ્ઞાન કરે છે એને અમે સતત અનુભવીએ છીએ, નિરંતર અનુભવીએ છીએ, હંમેશા અનુભવીએ છીએ. અંદર જે સચ્ચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદના સ્વભાવે શક્તિપણે પડ્યો છે, જો એ કાયમ છે, અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેવાનો છે, પણ જ્યાં સુધી એના તરફ દ્રષ્ટિ નથી ગઈ ત્યાં સુધી, એ લક્ષમાં જ લીધો નથી ત્યાં સુધી, એને ક્યાં એનો અનુભવ છે? છે તો ખરો જ, એ કંઈ નથી એમ તો નથી, એ અવિનાશી છે એ બરાબર, પણ એ અવિનાશી છે એ કોને, કે જેણે એના તરફ લક્ષ કર્યું, જેણે એના તરફ દ્રષ્ટિ કરી, જેણે એને જાણ્યો એને અવિનાશી એ દ્રષ્ટિમાં આવ્યો છે, પણ જેણે કોઈ દિવસ આત્મા તરફ દ્રષ્ટિ જ કરી નથી, એને લક્ષમાં લીધો જ નથી, એનો અનુભવ કર્યો નથી, એને ક્યાં છે એ બધું? એટલે અંદર ગુરુદેવ શબ્દ મૂક્યા છે, અંદર જે સચ્ચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદના સ્વભાવે શક્તિપણે પડ્યો છે તે અતિન્દ્રિય આનંદ સ્વરૂપને અમે સતત અનુભવીએ છીએ. જો આ આત્માનું ચારિત્ર, ચૈતન્ય સત્તાથી ભરેલો જે જ્ઞાયક ભાવ, આનંદથી ભરેલો ભગવાન આત્મા, એનું જ્ઞાન અને શ્રદ્ધાન છે. 17મી અને 18મી ગાથામાં એ વાત આવી ને, એનું જ્ઞાન પછી એનું શ્રદ્ધાન અને પછી જ એને અનુભવે છે એટલે એનું આચરણ કરે છે, એટલે એમ સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન અને સમ્યક ચારિત્ર છે. અને સમ્યક જ્ઞાનની સાથે બીજી રીતે સમ્યક દર્શનનો વિચાર કરીએ તો એનું દર્શન છે, એનું અવલોકન પહેલા થાય છે, પ્રતિભાસ છે આત્માનો, અને એનું જ્ઞાન થાય છે અને પછી સાચી શ્રદ્ધા થાય છે અને પછી એનું આચરણ થાય છે. એ આખો ક્રમ છે, આ ક્રમમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં, અને એમાં ક્રમમાં ફેરફાર કરવામાં આવે તો જે સિદ્ધિ કરવી છે એવી સિદ્ધિ થતી જ નથી. એટલે આચરણની વાત જે કરી છે ને, એ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વિના આચરણ હોય નહીં, એટલે ચારિત્ર હોય જ નહીં. કે છે આગળ કે ઉપરાંત આચરણમાં અંદર સ્થિરતા કરી એને અનુભવીએ છીએ. કારણ કે આવું કરવાનું કારણ શું છે? ગુરુએ કહે છે, બહુ સરસ સ્પષ્ટતા એમણે પણ કરી છે કે નખલું નખલું અન્યથા સાધ્ય સિદ્ધિ, બીજી કોઈ રીતે છે જ નહીં. તેના અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી. ભગવાન આત્માનું જ્ઞાન, એની સમ્યક શ્રદ્ધા અને એમાં ઠરવારૂપ ચારિત્ર, એ વિના આત્માની સિદ્ધિ એટલે કે મુક્તિ નથી, એ વિના મોક્ષ નથી. વ્યવહારથી થાય અને નિમિત્તથી થાય એમ નથી. આ જ એકમાત્ર રીત છે, બીજી કોઈ રીત નથી. મોક્ષનો માર્ગ આ જ રીતે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ. તત્વાર સૂત્રનું પહેલું સૂત્ર ઉમા સાથીજી ભગવાને જે જે સૂત્રો મૂક્યા છે, બહુ ટૂંકા સૂત્રો મૂક્યા છે પણ બહુ ગંભીર છે, અને એની પાનાઓ ભરીને ટીકાઓ થઈ છે. કેટલાય પાનાઓ ભરીને ટીકા કરવામાં આવી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે કેવી છે આત્મજ્યોતિ, કે જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તો પણ જે એકપણાથી ચ્યુત થઈ નથી, એકપણાથી એ ડગી નથી, એકપણાથી એ ખસી નથી, એનું એકપણું એવું ને એવું જ રહેવું છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. પરિણામની અપેક્ષાએ પર્યાયમાં ત્રણપણું છે તો પણ એ ચૈતન્ય જ્યોતિ સદા એક નાયકપણે જ રહી છે. વળી તે ચૈતન્ય જ્યોતિ નિર્મળપણે ઉદય પામી રહી છે. ચૈતન્યના પ્રકાશથી પર્યાયમાં નિર્મળપણે પ્રકાશ પ્રસરી રહ્યો છે. એની શુદ્ધિની વૃદ્ધિની વાત કરી, એવી દ્રષ્ટિ થતાં એને નિર્મળ પર્યાય પ્રગટ થાય છે એ વાત કરી, અને એના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે ઘણી બધી વાત લીધી છે. એમાંથી આપણે કેટલીક વાત લઈએ. આગળ કહે છે અહીંયા પહેલા પેરેગ્રાફમાં કે જેને કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે, શું કહે છે કે આ આત્મા શુદ્ધ ચૈતન્યગન ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે, એ તો સ્વભાવની વાત છે. ચૈતન્યગન ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે એ તો સ્વભાવની વાત છે, જો ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. પણ એને એ શુદ્ધ એકરૂપ ચૈતન્ય આનંદ સ્વરૂપના પ્રતીતિ, શ્રદ્ધાન, જ્ઞાન અને એમાં રમણતા, જો ચાર વસ્તુ લીધી છે, પ્રતીતિ, શ્રદ્ધાન, જ્ઞાન અને એમાં રમણતા, દર્શનના બંને અર્થ એમાં લેવામાં આવે છે, એમ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની જે પરિણતિ થાય તે પર્યાય અપેક્ષાએ ત્રણપણે પરિણમન છે. અહીં પર્યાયનું ત્રણપણે પરિણમન લીધું, તે સમ્યક દર્શન આદિનું લીધું. આ ત્રણપણે પરિણમન જે છે એ શેનું છે? શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, સમ્યક દર્શન વગેરે જે થયું એનું લીધું છે. વચ્ચે જે રાગ, મહાવ્રત આદિનો જે રાગ આવે તે લીધું નહીં. એમ નથી કહ્યું કે આ શુભ રાગને કારણે, મહાવ્રતના રાગના વિકલ્પને લીધે એમ નથી લીધું. કેમ કે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તપ વગેરેનો ભાવ આવે તે રાગ છે, શુભ રાગ છે, ધર્મ નથી અને ધર્મનું કારણ પણ નથી. બહુ સ્પષ્ટ અહીંયા કહ્યું છે. ધર્મ એટલે જે મોક્ષની પ્રાપ્તિ કરાવે એને ધર્મ કહેવાય. મોક્ષની પ્રાપ્તિ તો અંતરમાં એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે સ્થિરતા કરવામાં આવે એટલે થાય, બીજી કોઈ રીત નથી. એટલે અહીંયા દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તપ એ બધા ભાવ વચમાં આવે પણ એ ભાવ જે છે એનાથી ધર્મ થાય, મુક્તિની પ્રાપ્તિ થાય એમ નથી. એ બધા વિકલ્પ છે, શુભ ભાવ છે. જો તપની વાત એક વાત લઈ લઈએ, અહીંયા કેટલાકને એમ થશે કે તપની, તપથી તો નિદ્રા થાય ને પ્રભુ. તપ કયા તપથી નિદ્રા થાય, કઈ રીતે તપનું સ્વરૂપ છે એ સમજીએ તો બધું સ્પષ્ટ થઈ જશે. તપ એટલે શું? કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહ્યા છે, પોતે પોતાના સ્વરૂપમાં સમ્યક દર્શન, જ્ઞાન રૂપે સ્થિરતા કરીને રહ્યા છે તો પછી બારમાં જે કંઈ પરિસર કે ઉપસર્ગ આવે છતાં પણ એ પોતે એમાં સ્થિરતામાંથી અસ્થિર થતા નથી. એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે ત્યાંથી એ ચલિત થતા નથી, એનું નામ તપ છે. ઉપસર્ગ આવે, પરિસર આવે, ગમે તે થાય છતાં પણ એ ત્યાંથી ચલિત નથી થતા તો એનું નામ તપ છે. ભૂખ લાગે તો તમે ચલિત થઈ જાય, વરસાદ આવે તો ચલિત થઈ જાય, કઈક જીવજંતુ કરડે તો ચલિત થાય, એમ નથી. એ તો પોતાના સ્વરૂપમાં એ આનંદમાં જ રહે છે, એનું નામ તપ છે. એટલે એમાં કોઈ જીદ કરીને રહ્યા છે એમ નથી, એમાં કઈ હઠ કરીને રહેવાય છે એમ નથી. એ તો સહજ ભાવ છે કે પોતે પોતાના સ્વરૂપમાં આનંદમાં હોય ત્યારે બહારમાં જે કંઈ થઈ રહ્યું હોય એ તરફ એમનું લક્ષ્ય જતું જ નથી. અને એમનો પુરુષાર્થ એવો ઉપડ્યો છે કે એ પ્રચુર સ્વ સંવેદન સહિત એમાં રહી જાય છે, ટકીને રહે છે, એટલે એ તપ છે. બાકી આ વ્રત ને પૂજા ને ભક્તિ ને એ બધા શુભભાવ છે, વિકલ્પ રૂપે છે. અને બાહ્ય તપ જે છે એ પણ વિકલ્પરૂપ છે. એ વખતે શરીરની જે દશા થવાની હોય, એટલે કે ખોરાકના રજકણો એક પણ પૂતગળ છે અને શરીર પણ પૂતગળ છે, એની સાથે એનો સંયોગ નથી થવાનો તો નથી થતા. એ વખતે એવો શુભભાવ આવે કે આજે ખોરાક નથી લેવો, આજે ઉપવાસ કરવો છે. પણ સાચું તપ કયું છે? તો અંતરંગ તપ જે મુનિઓને હોય છે એ તપ છે. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહી જાય છે એનું નામ તપ છે. પછી બહારમાં ગમે તે થાય છતાં એમાંથી ચલિત નથી થતા, એ તપ છે. બીજા કોઈ વિકલ્પમાં જતા નથી. પોતાની એ સ્થિરતા એવી છે કે એ ભાવ અન્ય ભાવે થતા નથી, એ તપ છે. અને એવું જે તપ જે છે એ ચારિત્રમાં આવી ગયું, એમાં નિશ્ચય ચારિત્ર કયું એટલે એમાં એ તપ આવી જાય છે. એટલે એમાં ત્રણ ભાવ જે લીધા છે અને એ ત્રણ ભાવ રૂપે પરિણમન છે, એ જ મોક્ષનો પુરુષાર્થ છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ જીન શાસન છે અને એ જ ધર્મનું કારણ છે. એટલે આ વાતને આપણે ફરીથી સમજ્યા અહીંયા. અને બીજી થોડીક વાત પણ ગુરુદેવે અહીંયા લીધી છે, એ વ્યવહાર ધર્મની વાત પણ કંઈક લીધી છે. તો એવો કોઈ વ્યવહાર ધર્મ છે નહીં. વ્યવહાર ધર્મ કયો છે ને? ગુરુદેવ કહે છે કે વ્યવહાર ધર્મ કયો છે, પણ કોને? કયા ધર્મ? વ્યવહારની વાત કે જેને નિશ્ચય હોય એને વ્યવહાર હોય ને. એટલે જયારે એવો નિશ્ચય હોય ત્યારે બહારમાં જે હોય એને વ્યવહાર, એ વખતે સાથે રહેલો હોય એ વ્યવહાર. એટલે એમ કે છે કે સમ્યક દ્રષ્ટિને, જેને દ્રષ્ટિમાં રાગનો અભાવ છે. દ્રષ્ટિમાં રાગનો અભાવ ક્યારે થાય? કે શ્રદ્ધા એવી થઈ હોય તો રાગનો અભાવ થાય. શુદ્ધ ચૈતન્યના આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે અને શાંતિ થોડી અંદરમાં વધી છે એવા સંકિતીને જે વ્રત આદિના વિકલ્પ હોય તેને વ્યવહાર ધર્મ, પુણ્યધર્મ કહેવો છે. આ વ્યવહાર ધર્મ, બીજો કોઈ વ્યવહાર ધર્મ નથી. હવે સમ્યક દર્શન છે જ નહીં, નિશ્ચય ધર્મ છે જ નહીં, તો પછી વ્યવહાર ધર્મ ક્યાંથી હોય? પાના નંબર 41 ઉપર, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 53, પાનું 41 પ્રવચન રત્નાકર ભાગ બીજો, અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 53, એમાં છેલ્લો પેરેગ્રાફ એમાં કહે છે, છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી જોતા જે કદીએ એકપણાથી રહિત થઈ નથી તથા જે અનંત ચૈતન્ય સ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. ગુરુદેવ કહે છે કે આ અવિનાશી જ્ઞાન સ્વરૂપે આત્મજ્યોતિ નિર્મળ પ્રકાશ વડે પર્યાયમાં પ્રગટ થઈ રહી છે, અમે નિરંતર એનો અનુભવ કરીએ છીએ. એટલે એટલે શું? એટલે કે પુણ્ય પાપના વિકલ્પથી હઠી નિર્વિકલ્પ આનંદની પરિણતિને અમે સેવીએ છીએ. ગુરુદેવ બહુ સરસ અર્થ કરે છે કે પુણ્ય પાપના વિકલ્પથી હઠીને, શુભ અશુભ ભાવથી પણ હઠીને, માત્ર અમે પોતે પોતાના આત્મામાંથી જે અલૌકિક આનંદ આવે છે એને અનુભવીએ છીએ, એવી પરિણતિ અમારી થઈ છે, એવી પરિણતિને અમે સેવીએ છીએ. એમાં એને પુણ્યનો રસ નથી, એને દેવની ગતિ માટેનો રસ નથી, એની રૂચિ નથી. આ અનુભૂતિ, નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ એ ધર્મ છે, સાક્ષાત ધર્મ છે. પણ દયાદાન પૂજા આદિ પરંપરા ધર્મ છે એમ નથી. એ પરંપરા ધર્મ કયો છે ને? કયો છે, પણ એ કોને લાગુ પડે? કે જેને રાગમાં ધર્મ છે એવી માન્યતા ટળી ગઈ છે અને આત્માનો આનંદ છે એ ધર્મ છે એવી દ્રષ્ટિ થઈ છે, એને શુભભાવ પરંપરા ધર્મ એમ લાગુ પડે છે. એટલે વ્યવહાર ધર્મની જે વાત આપણે અગાઉ કરીએ, વ્યવહાર ધર્મ એને લાગુ પડે કે જેની દ્રષ્ટિ સમ્યક થઈ છે એને. પણ દ્રષ્ટિ સમ્યક થઈ નથી અને શુભભાવ દ્વારા પુણ્યની રૂચિ છે અને પુણ્ય દ્વારા એને કોઈક દેવગતિ કે એવી ગતિ પ્રાપ્ત કરવી છે એવો એને જેને રસ પડ્યો છે એને કોઈ એ ધર્મ નથી. કેમ કે એણે અશુભ ટાળ્યું છે અને આત્માની દ્રષ્ટિ વડે એ શુભ પણ ટાળશે, એ શુભભાવમાં રહી નહીં જાય, શુભભાવમાં અટકી જશે નહીં, એને આત્માની દ્રષ્ટિ થઈ છે એટલે આત્માની દ્રષ્ટિ વડે એ શુભને પણ ટાળશે. પણ હજી જે શુભભાવમાં ધર્મ માને એને તો પરંપરા લાગુ પડતી નથી, એવો કોઈ પરંપરા શુભભાવરૂપ ધર્મ છે જ નહીં, કેમ કે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. માર્ગ જુદા છે બાપા, બહારના બધા ડાપણમાં ગૂંચાઈને મરી જાય પણ અરે એ બિચારાને આ અંતરના ડાપણની ખબર નથી. આચાર્ય દેવે એ જ કહ્યું છે કે અમે નિરંતર આત્મજ્યોતિનો અનુભવ કરીએ છીએ, કેમ કે અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી. બહુ સરસ રીતે આ બધી વાત કરી દીધી, બહુ સરસ રીતે સમજાવી દીધું છે. હવે તર્કની વાત જે છે એ 17-18 ટીકા આગળનો અંશ ઉપરનું પ્રવચન જે છે એમાં અહીંયા જે વાત કરી છે એ આપણે લઈએ છીએ. અહીંયા ગુરુદેવ કહે છે કે હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી, જે આપણે વાત લીધી ટીકામાં એ, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે. અહીંયા પારા નંબર 43 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 55 પ્રવચન રત્નાકર ભાગ બીજો. અહીં શિષ્ય એમ કહે છે કે આત્મા અને જ્ઞાન બંને તત્ સ્વરૂપ છે, એક રૂપ છે, જેમ સાકર ને મીઠાશ તદરૂપ છે જુદા નથી, એવી રીતે આત્મા અને જ્ઞાન બંને એક રૂપ છે. જેમ અગ્નિ સ્વભાવવાન અને ઉષ્ણતા તેનો સ્વભાવ એ બંને એક રૂપ છે જુદા નથી, તેમ આત્મા સ્વભાવવાન અને જ્ઞાન તેનો સ્વભાવ એ બંને એક રૂપ છે જુદા નથી. આમ જ્ઞાન અને આત્મા બંને અભેદ છે, એક રૂપ છે, જુદા નથી. તેથી આત્મા સદાય જ્ઞાનને સેવે જ છે, તો પછી જ્ઞાનને સેવવો, આત્માને સેવવો, એમ તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે. એનું સમાધાન અહીંયા કે તે એમ નથી, કેમ કે જ્ઞાન અને આત્મા અભેદ છે એવી અનુભવરૂપ પર્યાય પ્રગટ કરે તો સેવા કરી કહેવાય. કેમ એ એકરૂપ છે છતાં પણ એને એની ઉપાસનાનો ઉપદેશ આપવામાં આવ્યો, તો એનું સમાધાન કરતા ગુરુદેવે બહુ સરસ સમજાવ્યું છે અહીંયા કે તે એમ નથી, કેમ કે જ્ઞાન અને આત્મા અભેદ છે, એક રૂપ છે, એવી અનુભવરૂપ પર્યાય પ્રગટ કરે તો સેવા કરી કહેવાય. હવે એને તો અનુભવરૂપ પર્યાય એવી પ્રગટ થઈ જ નથી, તો પછી ક્યાંથી એને એની સેવા થઈ, ઉપાસના થઈ. આગળ કહે છે કે ત્રણ વાત કરી છે ને, કે દ્રવ્ય તે આત્મા, જ્ઞાન તે સ્વભાવ, અને એ સ્વભાવની એકતા કરે તે સેવા એ પર્યાય. શું કહ્યું? દ્રવ્ય એટલે આત્મા છે, એ જ્ઞાન એનો સ્વભાવ છે, અને એ સ્વભાવની એકતા કરવાની છે. એટલે જ્ઞાનની એકતા કરવાની વાત કરી, ઉપાસના કરવાની, એમાં શું થાય તો કે એવી એ પર્યાય સેવા, એ પર્યાય રૂપ છે, એવી પર્યાય પ્રગટ કરે, એવી પર્યાય પ્રગટ કરે તો એની ઉપાસના કરી કહેવામાં આવે. ગુરુદેવ કહે છે ગજબ શૈલી છે, કહે છે કે તેમ નથી, જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, એટલે કે એને એવી પર્યાય પ્રગટ થતી નથી, એટલે કે જ્ઞાન તે આત્મા એમ પર્યાયમાં એકતા કરતો નથી. જ્ઞાન તે આત્મા એ મોઢેથી ભલે બોલે, 1,00,000 વખત લખી જાય તો એ શું થવાનું છે પ્રભુ? આપણે આ સમજવાનું છે કે જ્ઞાન તે આત્મા એમ આપણે 1,00,000 વખત લખીએ તો પણ શું, એ તો અનુભવનો વિષય છે. એ અનુભવતા એવી પર્યાય પ્રગટ થવી જોઈએ કે જ્ઞાન તે આત્મા, એટલે કે જ્ઞાન તે આત્મા એમ પર્યાયમાં એકતા કરતો નથી, તેથી જ્ઞાનને સેવતો નથી. ગુરુદેવ કહે છે કે લ્યો આ સેવા, આવું સેવું, આનું નામ એની ઉપાસના કરી, જ્ઞાનની ઉપાસના કરી કહેવાય. ભગવાનની સેવા મૂકી દઈને આ સેવા તે સેવા છે. ભાઈ ભગવાનની સેવાના ભાવ એ તો પુણ્ય છે. ભગવાન એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એની સેવાના ભાવ જે આવે એ તો શુદ્ધભાવ છે, એ તો પુણ્ય છે, અને પુણ્ય જે છે એનાથી તો બંધ થાય છે. અહીંયા તો આ આત્માની સેવા, જ્ઞાન સેવા જે છે એના દ્વારા મુક્તિ થાય છે, એટલે શુભ ભાવ છે. અને આ નિજ પરમાત્માની સેવા, પોતાના પરમાત્માની સેવા, એકાગ્રતા એટલે આત્મામાં એકાગ્રતા, એ શુદ્ધ ભાવ છે. પેલો તો અશુદ્ધ ભાવ છે, શુભ ભાવ અશુદ્ધ ભાવ હોય, અને આ ધર્મ છે. એક સમય માત્ર પણ જ્ઞાન તે આત્મા એવી અંતર અનુભવ દશા એણે કરી નથી, એટલે એ જ્ઞાનને સેવતો જ નથી. એ તો પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિ આદિ રાગને સેવે છે. બહુ સરસ રીતે સ્પષ્ટતા કરી દીધી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો પછી આજે સુખધામ બોલીને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત છે.